તારીખ 9/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 456 અને 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 806
રાજચંદ્ર પત્રાંક 456 નો પત્ર ચાલે છે. થોડો વિષય ચાલ્યો છે. જગતમાં જીવો આશા અને ઈચ્છાની પાછળ જીવન વિતાવે છે. જીવવા પાછળ રસ છે, એનું કારણ કાંઈ ને કાંઈ એને આશાને અપેક્ષા છે, એટલે આશાના તાપને જીવે છે. જ્યાં આત્મકલ્યાણનો વિચાર હોય, આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર હોય અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય, તો એ બધા ઈચ્છા અને અપેક્ષાઓ શાંત થાય છે. જીવ પોતાના સ્વરૂપથી શાંતિમય જીવનથી જીવે છે, એટલે પોતાના ગુણમય જીવનથી જીવે છે, ગુણ પ્રગટ કરીને જીવે છે. જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિને ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરીને કલ્પના જ રહ્યા કરે છે. જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. શું કહે છે કે જે કોઈ પણ મનુષ્યને ઈચ્છા થાય છે ભવિષ્યમાં કોઈ પણ પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા થાય છે. પદાર્થ પ્રાપ્ત હોય તો એની ઈચ્છા નથી હોતી, પ્રાપ્ત પદાર્થની ઈચ્છા નથી હોતી, અપ્રાપ્ત પદાર્થની ઈચ્છા હોય છે, એટલે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશા એ આશા મનાશામાં પ્રવૃત્તિ કર્યા કરે, તેની કલ્પનાનું જીવવું છે. એ કલ્પના એને જીવતી રહે છે, આ મને મળે તો ઠીક, હું લખપતિ થાવ તો ઠીક, કરોડપતિ થાવ તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ થાવ તો ઠીક, આમ એમને એમ કલ્પનામાં જીવે છે. હા, પ્રાપ્ત પદાર્થની ઈચ્છા નહીં હોતી. જો પદાર્થ પ્રાપ્ત નહીં હૈ ઇસકી ઈચ્છા હોતી હૈ, પદાર્થ પ્રાપ્ત હોને સે ઈચ્છા સમાપ્ત હો જાતી હૈ, ફિર દૂસરે પદાર્થ કી ઈચ્છા ઉત્પન્ન હોતી. ઈચ્છારૂપ આશા એ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરીને કલ્પના જ રહ્યા કરે છે. આત્માને તો કાંઈ મળતું નથી, એટલે નવી નવી કલ્પના, નવી નવી આશાઓ, નવી નવી ઈચ્છાઓ ભિન્ન ભિન્ન આમનામ રહ્યા કરે છે. હવે એવી જો કલ્પના જીવને ન હોય, એટલે શું છે, કોઈ જીવ એકદમ કોઈ વાર એવી સ્થિતિમાં આવે છે કે ડિપ્રેશનમાં આવી જાય, હું કાંઈ કરી શકતો નથી, મને કાંઈ જોઈતું મળતું નથી, હવે કાંઈ મને મળશે નહીં, હવે કાંઈ મારા જીવનમાં કાંઈ જીવવા જેવું રહ્યું નથી, આપઘાત સુધી પહોંચી જાય છે ને, એ ભયંકર ટેન્શનમાં આવે ત્યારે આપઘાત કરે. જીવ આપઘાત ક્યારે કરે? ઓવર ટેન્શનમાં આવે ત્યારે આપઘાત કરે, અને કાં ઓવર ટેન્શનમાં આવ્યા પછી ગાંડો થાય, પાગલ થઈ જાય. પછી એને ભાન ન રહી હું શું કરું છું શું નથી કરતો એને જ ખબર ન હોય. અતિ આકુલતા એને અહીંયા એમ કહે છે કે ભયંકર દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય કહી ન શકે. એ ગાંડો માણસ પોતાની આકુલતાને કહી નથી શકતો, બહુ આકુલતા થઈ જાય એમાંથી ગાંડ પણ થાય, એ અકથ્ય દુઃખ છે ઓવર ટેન્શનમાં આવેલા. એટલે શું છે કે એવી પરિસ્થિતિમાં ભયંકર દુઃખ ઉત્પન્ન થાય છે ક્યારેક જ્ઞાનનો અભાવ હોય છે ત્યારે, જ્ઞાન હોય તો ન થાય. એટલે શું છે કે તે કલ્પના જીવને ન હોય એટલી બધી આશા અને અપેક્ષાઓની પાછળની બુદ્ધિપૂર્વકની દોડ ન હોય અને જ્ઞાન પણ ન હોય સાથે સાથે, એકદમ ડિપ્રેશનમાં આવે, કલ્પના બધી છૂટી જાય કે હવે કાંઈ મને મળશે નહીં, હવે તો મારું કાંઈ ધાર્યું થશે નહીં, એમાંથી આકુલતા ઉત્પન્ન થાય કાં ગાંડો થઈ જાય કાં આપઘાત કરે, એ ભયંકર દુઃખકારક સ્થિતિ છે. અને એ બધા પરિણામ નરક ગતિમાં જવાના થાય છે. એટલે ત્યાં જેથી ભયંકર દુઃખની ભોગવે પાછું. એટલે હા, એ સામર અમર શું કરે કે એક મરે ને બીજી જીવતી થાય, બીજી મરે ને ત્રીજી જીવતી થાય, એ બધું બાકી એકની આશા તો ક્યાં રહી છે. હા, એટલે આશા એમને રહ્યા કરે ને એમને એમ લોકો જીવે છે. ભાઈ આ બાઈનો ધણી મરી ગયો છે, છોકરો છે ને એટલે એની આશા છે, કાલ સવારે મોટો થઈ જશે, ભણશે ગણશે પરણશે પાછા એને છોકરા છે થશે, એની આશામાં નાશામાં જીવે. નહીતર કોઈ પરિસ્થિતિ એવી હોય કે એક કોરથી દરિદ્રતા હોય, બીજી કોરથી ધણી મરી જાય, ત્રીજી કોરથી કોઈ હગુવાલું બધા દુશ્મન જેવા હોય, પછી કાં એને ગાંધ પણ આવે ને કાં આપઘાત કરે, એ ભયંકર દુઃખકારક સ્થિતિ છે. થોડો ઘણો પુણ્ય ઉદય હોય તો આશા અપેક્ષાઓથી એમને એમ કલ્પનામાં કલ્પનામાં જીવનું જીવન નીકળી જાય છે, બહુ દુઃખી નથી થતો, નહીતર બહુ દુઃખી થાય એમ. તો જ્ઞાન હોય તો પાછું ન થાય તો વાંધો, એટલે જ્ઞાન પણ ન હોય એ અપેક્ષા લઈ લીધી વચમાં. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો, એને આ શાંતિ ક્યાંથી થાય, કોઈ પ્રકારે શાંતિ થાય જ નહીં. આત્મા સિવાય અન્ય પદાર્થની આશામાં કોઈ દે કોઈને શાંતિ થાય જ નહીં, એ હર્ગ્યા જ કરે અંદર. એક આશામાંથી બીજી આશા, બીજામાંથી ત્રીજી આશામાં એમને આકુલતા 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 ત્યાં જ કરે. એ રીતે આ પત્રમાં જગતના પ્રાણીઓના પરિણામનું ચિત્ર આપ્યું છે અને એના પરિણામો રિફર્કેશન શું આવે છે એ પણ બતાવ્યું છે. સારાંશ તાત્પર્ય એ કાઢ્યું કે આત્માની ઈચ્છા કરો, એક આત્મા જ જોઈએ બીજું કાંઈ ન જોઈએ તો સમાધિને શાંતિ રહેશે, બાકી કોઈ રીતે શાંતિ થાય એવું જગતની અંદર તો ઉપાય નથી. ચારસો ને છપ્પન થયો, પછી છે 459મો પત્ર છે. નીચે શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી, ભલે ત્રણ ખંડના ધણી હતા, સોનાની દ્વારકા હતી, દેવોની રચના હતી, અર્ધચક્ર કહેવાય છે. વાસુદેવ અને એમના પુણ્યનો ઉદય થાય ત્યારે દેવો આવીને એ બધી વ્યવસ્થા કરી જાય છે. એવો એમનો પુણ્ય ઉદય, એમને કમાવાને જ જવું પડતું. નાનપણ એમનું ગોકુળમાં બીતું, વૃંદાવનમાં, કેમકે એના મામા કંસ છે, એમની બહેનના બધા, એને ખ્યાલ આવી ગયો હતો. કોઈ કહી દીધું હતું કે ભાઈ તારો મોત છે તારા ભાણે જ નાથે છે, તો કે ભાણે જેટલા થાય એટલા મારી નાખશું. રાક્ષસી વૃત્તિ હતી, પણ આમનું તો કંઈ ભવિષ્ય જુદું હતું, એટલે એ દેવો એ બધી વ્યવસ્થા કરી નાખી હતી. નાનપણમાં એ ગોકુળમાં એમનો ઉછેર થયો હતો. ગોકુળ એટલે બધા ગોવાળિયા વચ્ચે યુવાન ઉંમર થઈ અને પુણ્યોદય શરૂ થયો એટલે દેવોએ અહીંયા દ્વારકા અત્યારે જે છે એ જગ્યાએ લગભગ સોનાની દ્વારકા બનાવી અને એમને વિનંતી કરી કે પધારો, આપણા માટે બધું તૈયાર કર્યું છે, હવે અહીંયા ગોકુળિયામાં રહેવાની જરૂર નથી. શક્તિ પણ ઘણી આવી ગઈ હતી, એમનો પુણ્યનો ઉદય હોય એ પ્રકારનો. છતાંય ઉદાસ હતા એમ કેવું છે. શ્રી કૃષ્ણ આદિક જેવા જ્ઞાનીઓ છે એ બહારમાં ઘણા ભોગ ઉપભોગ વચ્ચે જોવામાં આવે છે. ઘણા પુણ્યના ઉદય વચ્ચે, પુણ્યના ઠાઠ વચ્ચે એમની સ્થિતિ અને એમની ક્રિયા, છતાં પણ ઉદાસીનતા હોય છે અંતરમાં. જે જીવને સમ્યક્તો ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસાર ક્રિયા તે જ સમયે ન હોય એવો કઈ નિયમ નથી. સમ્યક્તો ઉત્પન્ન થાય એટલે પ્રારબ્ધ અનુસાર સંયોગો અને સંયોગો અનુસાર પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે ક્રિયા, એ બધું એમને હોય. એ બધો ફેરફાર થઈ જાય, અંદર સમય તો થાય એટલે બહારમાં બધો ફેરફાર થઈ જાય, એવો કોઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસ રહિતપણે થવી સંભવે છે. ક્રિયા થાય છે પણ એમાં રસ હોતો નથી. એ બહુ સ્વાભાવિક છે કે સમ્યક્ત્વ છે આત્મરસથી ઉત્પન્ન થયું છે અને ઘણો આત્મરસ સમ્યક દ્રષ્ટિને હોય છે, તેથી એને અનાત્મરસ છે એ રસરહિતપણું હોય એવો રસ હોય છે, કે જેમાં રસરહિતપણું કહી શકાય એવો રસ હોય છે. કેમ કે નહીતર તર્ક થાય એવું છે, પણ ઈચ્છા તો છે, ઈચ્છા પ્રમાણે કરે છે. ચક્રવર્તી થયા તો લડાઈ કરવાની ઈચ્છા થઈને લડવા ગયા છે. છખંડ પિતાશ્રીને વારસામાં કાંઈ નહોતા આવ્યા, એ તો છખંડ તો લડાઈ લડીને સાધે છે, લડીને મેળવે છે. રસ વગર લડાઈ કરી કે હા, રસ વગર લડાઈ કરી, એ વાત જરા સમજવી કઠણ પડે એવી છે, પણ છે એમ જ છે, એ એમ જ છે. ઘણું કરીને એવી કોઈ પણ ક્રિયા તે જીવને હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય, એ પોતે એવી કોઈ ક્રિયા ન કરે કે જેથી પોતાના આત્મકલ્યાણમાં એને ભ્રાંતિ થાય, એવો પ્રકાર ન હોય. બાકી બધા પ્રકાર હોય પણ એવો પ્રકાર ન હોય. જેમ કે કોઈ કુદેવાદીની પ્રવૃત્તિ ન હોય, શું કે જેથી આત્મકલ્યાણમાં ભ્રાંતિ થાય. કોઈ એમ કે ભાઈ ધર્માત્માને ધર્માત્મા લડ્યા એનું શું બાહુબળીને ભરત ચક્રવર્તી, તો કે એ લડાઈ રાજની હતી, સિદ્ધાંતની નહોતી. પરમાર્થને વિશે ભ્રાંતિ થાય એવી વાત નહોતી. રાજનો વિષય હતો એ, પણ એ સિદ્ધાંતનો વિષય નહોતો, દેવગુરુ શાસ્ત્રનો વિષય નહોતો. સિદ્ધાંતમાં ફેર ન પડે, એમ વિદ્વાનો વિદ્વાનો લડે છે ને, એવી રીતે ત્યાં ધર્માત્માને સામે એ પ્રકારનો હોય એની કે પરમાત્મા ભ્રાંતિ થાય. કેમ કે એમાં તો ભૂલ પડે એટલે ભ્રાંતિ થઈ ગઈ ને. પરમાર્થમાં તાત્વિક ભૂલ થાય એટલે ભ્રાંતિ થઈ ગઈ. ભ્રાંતિ થાય એવું ન બને. મોક્ષ કોઈ સાથ, આત્મા કોઈ સાથ લડે છે તો પણ સુખ બુદ્ધિ નથી, ખાય પીએ છે તો પણ આધાર બુદ્ધિ, કુટુંબ પરિવારની વચ્ચે છે તો પણ પોતાપણાની બુદ્ધિ નથી, કાર્યો કરે છે તો પણ કરતા બુદ્ધિ નથી, ભોગ ઉપભોગમાં પણ ભોગતા બુદ્ધિ નથી, એમાં ભ્રાંતિ નથી. ક્યાંય પાછી ક્રિયા છે પણ ભ્રાંતિ એમ. તો કોઈ જ્ઞાન લેકે ભી આતે, કોઈ જ્ઞાન પ્રાપ્તિ કરતે ભી હૈ. બેકાર જાતને યોગ ઓર ઉપયોગ દોનો બેકાર જાતા હૈ, એસી પરિણતિ હૈ ઇનકે પાસ, એસી પરિણતિ હૈ, ફાલતુ બાત નહીં હૈ. દ્રષ્ટાંતો ઘણા છે શાસ્ત્રમાં, શેઠ ને નોકરના દ્રષ્ટાંત છે કે ને, નોકર કામ તો ડ્યુટી તો બરાબર પરફોર્મ કરે કે ન કરે, પ્રમાણિકતા છે, પણ એને પોતાપણું આવે જ નહીં. પ્રમાણિક છે માટે પોતાપણું ન આવે, પ્રમાણિક છે માટે ડ્યુટી સરખી કરે છે, ને પ્રમાણિક છે માટે પોતાપણું ન આવે. પ્રમાણિકતા બે બાજુ કામ કરે છે, કે જરાય એને સર્વિસ આપવામાં કસર નથી, કેમ કે પ્રમાણિક છે, અને છતાં એક પૈસો પણ શેઠનો ખોટી રીતે લેતો નથી, કેમ કે પ્રમાણિક છે. દેખાય છે કે
નહીં?
શેઠ કરતા વધારે બુદ્ધિ લડાવે તો પોતાપણું ન થાય, થાય? શેઠ કરતા હવાયું કામ કરે તોય પોતાપણું ન થાય. પારકું થઈ ગયું, એ પારકું થઈ ગયું એમ છે. એક ન્યાયે આવી પડેલી વાત છે, પ્રારબ્ધથી આવી પડેલી વાત છે. જેમ કોઈને દુઃખ આવી પડે છે, એમ કોઈને સુખ પણ આવી પડે છે, કહેવાતું સુખ. જેમ પ્રતિકૂળતા આવી પડે છે એમ અનુકૂળતા પણ આવી પડે છે, એવો પ્રકાર હોય છે. એને રસ નથી હોતા. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય ને, ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ ન થાય. ત્યાં આત્મકલ્યાણને બાધા ન પહોંચે તો સમ્યક્ત્વને બાધા ન પહોંચે. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે, ભાવથી પૂજતા નથી. આ છે ને નાગપંચમી આવે છે, નાગપંચમી આવે છે, સાચો નાગ તો ક્યાંથી લાવે? નાગનું ચિત્ર મૂકીને પૂજા કરે, નાગનો ફોટો મૂકીને પૂજા કરે. તે નાગ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ છે. પગે કેવી રીતે લાગે છે? એ નાગ બાપા કોઈ દી હામે મળશો, કેમ કે હામે મળે તો મરી ગયા, તો મોત દેખાય એમ. એને એ કરશે, આ કરશે મળે. અને છતાંય ભૂલે ચૂકે ઘરમાં નાગ નીકળ્યો હોય તો લાકડીને હાણસો, હે, લાકડીને હાણસો ને એ વખતે પૂજા કરવા બેહે? સાક્ષાત નાગ આવ્યો હોય તો પૂજા કરે કે લાવો ભાઈ કંકુ લાવો, આરતી ઉતારવી છે, દીવો કરો? એ વખતે લાકડીને હાણસો લઈને પકડી નાખી આવે જઈને. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજતા નથી, પણ ભયથી પૂજે છે કે કોઈ દી દર્શન દેશો નહીં, ભાવથી તા નથી. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે. આ દ્રષ્ટાંત આપ્યું છે. પોતાના દેવને તો ભાવથી પૂજી બુદ્ધિથી પૂજે છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, પણ એના અભિપ્રાયમાં એમ છે કે આ સંસાર કોઈ પણ ભોગે મારે ન જોઈએ, હું કેમ આમાંથી છૂટું? એક સમય પણ જો મોક્ષ મળતો હોય, સંસાર જોઈતો નથી. વધારે સમય નહીં, એક સમય માટે પણ સંસાર જોતો નથી. એટલે ભયથી પૂજે છે કે કોઈ દી હવે આ સંસાર જાય તો સારું, જાય તો સારું, જાય તો સારું, મટે તો સારું. હા, એમ જ છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે. તે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. પ્રારબ્ધથી માથે આવે પડેલી આવી પડેલી વાત છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. ઉતાપણાના ભાવથી, સુખ બુદ્ધિએ કરીને, આધાર બુદ્ધિએ કરીને સંસાર હોય નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ જાણીને ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું એટલે કે સાધકપણું ક્યાં લેવું તે જીવને હોય છે. સમ્યક દ્રષ્ટિ તો પૂરી દ્રષ્ટિ છે, પણ જે સાધક દશા છે એ પણ ચારિત્રમોનો જેટલો રાગ ઓછો એટલું સાધકપણું વધારે, જેટલું સાધકપણું વધારે એટલો રાગ ઓછો. એ પછી ચોથામાંથી પાંચમું, પાંચમાંથી છઠ્ઠું, સાતમું, એ બધા રાગના અભાવને બતાવે છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ સમ્યક્ત્વ ગયા સિવાય, સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં એમ જ કહેવાય છે તે યથાર્થ છે. ક્રોધ માન માયા લોભની ચારિત્ર મોહની ચાર મુખ્ય પ્રકૃતિઓ છે, પેટા પ્રકૃતિઓ ઘણી છે. એ ચાર પ્રકારના જે કષાય ભાવો છે એના લુખાશ અને ચિકાશના ની ડિગ્રી ની અપેક્ષાએ એના ચાર ભેદ કાઢ્યા છે, એના ચાર વિભાગ કરવામાં આવ્યા છે. અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન. તો જ્યાં સુધી સમ્યક્ત્વ ન થયું હોય ત્યાં સુધી અનંતાનુબંધી કષાય હોય. સમ્યક્ત્વ થાય એટલે જાય, ક્રોધમાન માયા લોભ જાય એમ નહીં, અનંતાનુબંધીનો પ્રકાર જાય. ક્રોધમાન માયા લોભ ઉભારી એમ પછી પાંચમા ગુણ સ્થાને પ્રત્યાખ્યાન વર્ણી જાય ત્યારે પણ ક્રોધમાન માયા લોભ ઉભારીએ. છઠ્ઠે ગુણ સ્થાને પણ અપ્રત્યાખ્યાન વર્ણી જાય ક્રોધમાન માયા લોભ ઉભારીએ એ સંજલન નારીએ. પછી બધી પ્રકૃતિ ઉપરના ગુણ સ્થાને એક 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 વારા ફરતી જાય છે. બારમે લોભ જાય છે. શું કહે છે કે અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ સમ્યક એમ જ કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા અને લોભ હોય નહીં. એ તીવ્ર સ્નેહ, તીવ્ર રાગ, તીવ્ર પ્રેમ, ચીકણો રસવાળો એ અનંતાનુબંધીને સૂચવે છે કે જે કારણે તે જીવને અનંત સંસારનો અનુબંધ થાય અને એક ચિકાશને લઈને, એ તીવ્રતાને લઈને અનંત સંસાર બંધાય એ પ્રકારનો અનુબંધ પડે છે, બંધ પડે છે. અનુસરીને બંધ થવો તેને અનુબંધ કહે છે. એ પરિણામોને અનુસરીને કર્મબંધ થવો તેને અનુબંધ કહે છે. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. હવે આ મેળવણી કરવાનો વિષય થયો. શું પોતાના પરિણામો સાથે મેળવણી કરવાનો વિષય થયો. શું કહે છે, જ્યાં સુધી તીવ્ર સ્નેહ પદાર્થોમાં હોય જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય, કોઈ પણ સચેત અચેત માંથી કોઈ બી પદાર્થ વચ્ચે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્માંથી એનો ઉદય થવો સંભવ છે. અને કોઈને કોઈ ઉદય ચાલે છે, અનંતાનુબંધીનો ઉદય ચાલે છે. એટલે પ્રારંભમાં મુમુક્ષુતાના અને શરૂઆતમાં જ જેવી પરિભ્રમણની ચિંતના આવે કે ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય એ પરિભ્રમણની ચિંતનાનું કેન્દ્ર સ્થાન એ છે કે આ સંસાર મારે કોઈ પણ કિંમતે હવે જોતો જ નથી. આ પરિભ્રમણ રૂપ સંસાર મારે કોઈ પણ કિંમતે જોતો નથી. એટલે એને ઉદાસીનતામાં તીવ્ર રાગ આવવાનો પ્રકારમાં ફેર પડવા માંડે છે. અનંતાનુબંધી તો હજી અનુભવ થશે ત્યારે જશે, પણ મોળો પડવાની શરૂઆત થાય. પહેલેથી જ મોટો ઘા મારે છે, કોઈ પણ ભોગે ન જોઈએ આ સંસાર, કોઈ પણ ભોગે મારે ન જોઈએ, મારે પૂર્ણ શુદ્ધ થવું છે, મારે મુક્ત થઈ જવું છે, બસ આ સંસારથી મારે મુક્ત થઈ જવું છે. એટલે તીવ્ર રાગ કરે જ નહીં, કોઈ પદાર્થમાં એ તીવ્ર રાગ ન કરે. છે જી અનંતાનું મંદિર તોય તે પણ એમાં મોળપ આવવાની શરૂ થઈ જાય. યથાર્થ પ્રકારે આ રીતે દર્શન મોહનો અનુભાગ ઘટે અને અનંતાનુબંધીનો અનુભાગ પણ સાથે સાથે તેમ ઉદાસીનતા વર્ધમાન થાય એમ ચાલે છે. આગળ આગળ વધે છે, મુમુક્ષુતામાં પણ આગળ વધે છે, એ સાથે સાથે ઉદાસીનતામાં પણ આગળ વધે છે એમ છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહી પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે હોય, તીવ્ર રાગ દ્વેષ કરતો હોય, ઘણા રસ્તો કરતો હોય, અંદરથી મુકરાતો આવી જતો હોય રાગ દ્વેષનો, જીવ આત્મકલ્યાણ વાળો ન હોય, પરમાર્થ માર્ગ વાળો ન હોય, એટલે એ આત્મકલ્યાણના રસ્તે ન હોય, એ મુમુક્ષુતાના માર્ગે ન હોય એમ છે. આ મેળવવાનો રીત મેળવણી કરવાની તીવ્ર રસ વાળા અંદરથી ઉકરાટો આવે એમ કીધું ને, શબ્દ નહીં પકડાનો. એટલે ક્રોધમાન માયાની પ્રકૃતિ અંદરથી જોર કરતી હોય તો જરાક ખેતી જવા જેવું, એવું લાઇટલી ના લેવું કે ભાઈ અમારી પ્રકૃતિ એવી થઈ ગઈ છે એટલે એવું થઈ જાય છે એમ ના લેવું. કોઈ દિવસ એવી રીતે પ્રકૃતિ દોષને ક્યારે સપોર્ટ અભિપ્રાયથી નહીં કરવો, એ તો બહુ શીખના પરિણામ થઈ જાય. અંદરથી ઉકરાટો આવે એટલે તમારું હિન્દીમાં શું હશે, તમારે કાંઈ બોલાતું તો હશે કાંઈક, આક્રોશ આવે, ભીતમાં છે બહુ આક્રોશ આવે, વેગ આવે બહુ, આકા દ્વેષ કા આપણી ભાષામાં એ આપણે ભાવ સમજાઈ જાય. અંદરથી ઉકરાટો આને આવે છે એમનો, અંદરથી ઉકરાટો આવી જાય છે. હા, બહુ ઊંડેથી તીવ્ર રસવાળા વેગવાળા પરિણામ થઈ જાય. પછી ક્રોધની પ્રકૃતિ અને ક્રોધ માનની પ્રકૃતિ અને માન લોભની પ્રકૃતિ અને લોભ માયાની પ્રકૃતિ અને માયા, એ જીવ પરમાર્થ માર્ગ વાળાનો એ ભલે એના સંપ્રદાયમાં ગમે એ ધર્મની ક્રિયા કરતો હોય, પણ એને આત્મકલ્યાણ ન થતું હોય, આત્મકલ્યાણના રસ્તે ન હોય એમ કેમ. બહુ ચિકાસ હા, એ ખડના ભડતા જેવું. હા, એવું તો એને બહુ ચિકાસ શું કે છે કરી શકે, પણ આપણે તો શું છે કે કોઈનું નથી જોવું. આપણને કોઈ પણ પદાર્થ પ્રત્યે તીવ્ર સ્નેહ છે કે એને એટલું જોઈ લે, આપણા સંયોગો તપાસી લે. ભાઈ આપણે પત્ની છે, પુત્ર છે, પુત્રી છે, ભાઈ છે, મા બાપ છે, પૈસા છે, આબરૂ છે, સંપત્તિ છે, ત્યાં તીવ્ર સ્નેહ વર્તે છે. પછી જે ક્રોધ છે એ તો રાગનો બીજું સિક્કાની બીજી બાજુ છે, કે રાગ પોસાય ને ત્યાં ક્રોધ અથવા દ્વેષ થાય. તીવ્ર આવેગમાં આવે તીવ્ર સ્નેહ ક્યાંય નહીં આવે. એમાં તે જૈન સિદ્ધાંતનો મૂળ પાયો એ છે કે તારાથી બધા ભિન્ન છે ને, પરમાણુ કે બીજા જે બધા તારાથી ભિન્ન જ છે ને, એ જે ભિન્નતાની વાત પાયામાંથી પકડવી જોઈએ, યથાર્થ પ્રકારે ગ્રહણ કરવી જોઈએ. ભિન્ન છે એટલે મારે લેવા દેવા નથી, પ્રારબ્ધ છે એટલે સંયોગ છે એટલે ઠીક છે, વિકલ્પ ઉદય પ્રમાણે વિકલ્પ થાય જુદી વાત છે, પણ તીવ્ર સ્નેહથી તો તન્મયપણું એકપણું પકડીને પોતાપણું પકડીને જે થાય એ જીવને અનંત સંસાર રખડાવનારો છે. બધા સંબંધો કહેવા માત્ર છે, વાસ્તવિક છે એમને કહેવા માત્ર છે, વ્યવહાર ચલાવવા પૂરતો, તે પ્રકારનો વ્યવહાર આવવા પૂરતું, વ્યવહારની મર્યાદા સાથે પૂરતું, વાસ્તવિક છે એમને વાસ્તવિક. આ જીવ એકલો જ છે અને એને પોતાનું એકત્વ સાધવું જોઈએ, સ્વરૂપમાં એકત્વ સાધવું જોઈએ. જો જીવ સ્વરૂપમાં એકત્વ ન સાધે તો એ પરમા એકત્વ સાધીને અનંત સંસાર રખડે. એના ઉપર ખૂબ પોતાનો ભાવ જાવો જોઈએ, પોતાનો આ વિષય ઉપર સિદ્ધાંત ઉપર. અનંત કાળ આવેલો મનુષ્ય ભાવ હારી જવા જેવું થાય, અનંત કાળે પાછો એવો મનુષ્ય ભાવ મળે પણ નહીં, કેમ કે દુર્લક્ષ કર્યું, પરમાર્થ માર્ગનો દુર્લક્ષ કર્યું. હા એમાં વાંધો નથી, એ તો છોડાવી દેશે. એ બીજા કારણથી સુખ બુદ્ધિ નથી, એ ખરેખર એક વિવેક છે કે જે આત્મકલ્યાણનો વિવેક છે. મારો આત્મકલ્યાણ અહીંયા સધાવવાનો છે, એટલે આત્મકલ્યાણ પાછળ એક ભાવ આવ્યો છે. શું કહે છે કે જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને તો અનંતાનુબંધી ચારમાંથી કોઈ ને કોઈ એક ઉદય ચાલે જ છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય તે જીવ પરમાર્થ માર્ગ વાળો ન હોય તે ન જ હોય. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. આ એક બહુ સરસ એમને લક્ષણ માન્યું છે. અપરમાર્થ માર્ગ એટલે આત્માને અહિત થાય ત્યાં કાયર થઈ જાય, કઈ સુરવીર ન થાય ત્યાં અત્યારે થમું કીધું, મારા આત્માનું કલ્યાણ થાય છે એમ કાયર માણસ અત્યારે ઠામું કીધીએ ને, એમ કાયર થાય અત્યારે ઠામું કીધીએ મારા આત્માનું અકલ્યાણ થાય એ મારે કરવું નથી, નહીં નહીં. એવી રીતે પરમાર્થ માર્ગમાં છે એનું લક્ષણ શું કે આ જીવ આત્મકલ્યાણના માર્ગે શું છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર હત્યા કરે, એમાં એની હિંમત ન ચાલે. એમાં એને એનો ભય લાગે, કાયરને શું થાય ભય લાગે, અપરમાર્થ માર્ગને ભજતા એને ભય લાગે, એને ભવભય પણ કહે છે, ભવભ્રમણનો ભય પણ એને. બધા પ્રકારે એટલે સુખે અથવા દુઃખે, એટલે કર્યું ને બધા પ્રકારે કાયર થયા કરે એટલે સુખે અથવા દુઃખે, એમ નહીં કે અનુકૂળતા આવે ત્યારે જ કાયર, પ્રતિકૂળતા આવે ત્યારે જ કાયર થાય એમ નહીં, અનુકૂળતામાં કાયર થાય. જગતના જીવોને અનુકૂળતાઓમાં રસ ચડે છે, આને કાયર પણ આવે કે નહીં નહીં આ મારો સંસાર વધારે, આમાં રસ લઉં તો મારો સંસાર વધારે, મારે રસ નથી લેવો, પ્રયોગ શું કરવા, જે ખાવું એ નથી બનાવી શકતા ઘરે, બધા મસાલા બધું અનાજ લાવીને મૂક્યો છે, ઘી તેલ બધું છે, શું કરવા, કે રસ નથી લેવો, શું કરવા, રસ નથી લેવો. એ રસ લેવામાં કાયર પણ આવવું જોઈએ એમ વાત છે, સુખે અથવા દુઃખે, દુઃખે તો કાયર થાય, તો લખે છે કે દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. દુઃખમાં તો બધા કાયર થઈ જાય, ના હિંમત થઈ જાય, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, જો દમન નહીં અણગમવાપણું, એમ ચીજ સામે આવે ને ગમે નહીં, હા કાયરપણું, તે સુખનું અણગમવાપણું, અનુકૂળતાનું અણગમવાપણું, સુખ કયો કે અનુકૂળતા કયો, એનું અણગમવાપણું, નિરસપણું, પરમાર્થ માર્ગી પુરુષને હોય છે, પરમાર્થ માર્ગી આત્મા હોય એને એ પ્રકાર આવે છે, એને અંદરથી એ પ્રકાર આવે છે. મારે હવે કોઈ સંસારની અનુકૂળતાઓમાં રસ લેવો નથી, ઘણો રસ લીધો આ જીવે અને ઘણું નુકસાન કરી ચૂક્યો છે, હવે બસ થાવ, કાયર થઈ જાય, હવે બસ થઈ જાઓ, નહીં નહીં. હવે એ બધું અનુકૂળતાઓ હોય તો એ સન્માર્ગમાં ઉપયોગ કરી નાખો, હવે ભોગો ભોગમાં ઉપયોગ નથી, સન્માર્ગમાં ઉપયોગ કરી નાખો, હવે અમારે ક્યાંય લેવો જ નથી. એવી રીતે સુખનું અણગમવાપણું એટલે નિરસપણું, કે એમાં કઈ સુખ જેવું છે ને, કલ્પના એ સુખ છે, દુઃખે કલ્પના એ છે અને સુખે કલ્પના એ છે, વાસ્તવમાં કોઈ સંયોગમાં સુખ દુઃખ છે નહીં, કેવળ જીવની કલ્પના છે, કેમ કે એ પ્રકાર દુઃખે આપતો નથી ને એ પ્રકાર સુખે આપતો નથી જીવને, એમાંથી ક્યાંય દુઃખ આવે નહીં કે સુખ આવે નહીં, જીવ કલ્પે કે આ અનુકૂળતા મને સુખ ને આ પ્રતિકૂળતા મને દુઃખ, માટે અનુકૂળતા જેને લોકો કહે છે એ પણ સામે આવે તો એને રસ ન આવે, નહીં કાંઈ નથી, મારા આત્માને કાંઈ માંથી મળે એવું નથી, એ બે પ્રકારનું નિરસપણું, અણગમવાપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. પરમાર્થ માર્ગી આત્મા હોય પુરુષના આત્મા, એને એ પ્રકાર અંદરથી આવે છે. અને પોતાની ઉદાસીનતાને જ કેળવે છે, ઉદાસીનતાને જ કેળવતો જાય છે. કેમ કે પરમાર્થ માર્ગમાં અવરોધક કોઈ હોય તો તે પરપદાર્થ પ્રત્યેના આસક્તિના પરિણામ છે, સુખ બુદ્ધિના પરિણામ છે, એ મોટો અવરોધ છે. એટલે લીધું છે ને 254માં, જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખેચ્છા, અલ્પ પણ સુખેચ્છા, એ દર્શનોની વાત છે, ચારિત્રમોની વાત નથી. નહીંતર ઈચ્છા ચારિત્રમોમાં જાય છે, પણ અહીંયા અભિપ્રાયપૂર્વકની ઈચ્છા, એને એ વિષય લેવો છે. એટલે ભલે ગમે તે પ્રકારની પુણ્યવંતોની શાસ્ત્રમાં વાતો આવતી હોય તો એની નિરસતા દેખાડવા આવે છે એમ સમજવું. પછી શ્રી કૃષ્ણની વાત હોય કે સ્વધર્મ ઇન્દ્રની વાત હોય કે કોઈ ભરત ચક્રવર્તીની વાત હોય, તો પણ એની નિરસતા દેખાડવા માટે એ વાત કરી છે શાસ્ત્રકારે, એનો રસ દેખાડવા વાત નથી કરી. એવા ઘણો રસ પડે એવા બળવાન સંયોગોમાં જેણે નિરસ્તાને જાળવી રાખીને કેળવી રાખી, એના પુરુષાર્થના પરાક્રમને નમસ્કાર કરવા પડે કે નહીં, એને નમવું પડે. ઓહો હો, આવા મોટા સંયોગો, આપણે તો થોડા સંયોગોમાં ખેંચાઈ જઈએ છીએ, અને આવડા મોટા સંયોગોમાં ખેંચાણ નહોતું. આત્માને સાયદો છે અહીંયા રહીને, બહુ મોટી વાત કહેવાય. અને મુમુક્ષુ એ તો અત્યારે સાધારણ સંયોગોવાળા બધા મુમુક્ષુ હોય છે, કોઈને મોટા પુણ્યના ઉદય નથી, કોઈને મોટા પાપના ઉદય પણ નથી. એને તો એકદમ નિરસતા કેળવવી જોઈએ, બીજી લપન છપનમાં પીડ્યા વિના આપણે નિરસતા કેળવો, બધી બાજુથી નિરસતા કેળવો, બધા પ્રસંગમાં બધા ઉદયમાં નિરસતા કેળવો. આપણને નિરસતા નહીં હોય તો રસ પડી જશે ને, એ જ મોટો અવરોધ છે, એ જ મોટો ઓબ્સ્ટેકલ છે, એમ નિર્ણય કરીને નિરસતા કેળવવી જોઈએ. અને જે મુમુક્ષુતાનો ક્રમ છે એ યથાર્થ પ્રકારે નિરસતા કેળવવાનો વિષય છે. હવે યથાર્થ પ્રકારે કેળવાની હોય તો પાછી વળી ગોથું ખાઈ જાય એમ નહીં, યથાર્થ પ્રકારે. બાકીનો વિષય કાલ મળીશું.